તારીખ 21-8-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 4 સળંગ પ્રવચન નંબર 13
ચોથા પાના અકર્તૃત્વ અને અકર્તૃત્વ શક્તિ નીચેથી ચોથી લીટી આત્મામાં અકર્તૃત્વ નામની શક્તિ છે તેથી આત્મા કર્મ કરી શકતો નથી જો આત્મામાં અકર્તૃત્વ નામની શક્તિ હોત નહીં તો ત્રણેય કાળે આત્મા કર્મને કરે છે પરંતુ આત્મા સદાય કર્મને કરતો જોવામાં આવતો નથી એવા અનંત આત્માઓ સર્વકાળે વિદ્યમાન છે કે જે જરા પણ કર્મ કરતા નથી દ્રવ્યકર્મનું કરવું એટલે દ્રવ્યકર્મને બાંધવા છોડવા દ્રવ્યકર્મને બાંધવા દ્રવ્યકર્મને છોડવા એવો કોઈ ગુણ એવી કોઈ શક્તિ આત્મામાં નથી દ્રવ્યકર્મમાં પછી પેટામાં નો કર્મ લઈ લેવું નો કર્મ શરીરાદિ સંયોગોમાં આત્મા કાંઈ પણ કરી શકે એવી કોઈ આત્મામાં શક્તિ નથી અને ભાવ કર્મને પણ આત્મા કરે એવી પણ આત્માની શક્તિ નથી શક્તિ નથી સ્વભાવ નથી તેથી તે ભાવ કર્મ થાય છે તે આત્માની અવસ્થા હોવા છતાં તેને વિભાવ કહેવામાં આવે છે વિભાવ કહેવાનું કારણ એ છે એને આત્માની અવસ્થાનો રોગ ગણવામાં આવે છે રાગાદી રોગ છે રાગાદી ભાવ છે તે રોગ છે એ મૂળ આત્મતત્વનું આત્માનું કોઈ મૂળમાં સત્વ નથી એવું કોઈ આત્મામાં સત્વ નથી તત્વ નથી કે જે સદાય રહે અને એ જેમ જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થાય જ્ઞાન આત્માનું સત્વ હોવાથી વિકાસ પામીને કેવળ જ્ઞાન થાય જો રાગ આત્માનું સત્વ હોય તો વિકાસ પામીને શું થાય એ મલિનતા ની મર્યાદા ન રહે અમર્યાદ મલિનતા થઈ જાય મલિનતા છે વિકાસ પામે તો મલિનતામાં વિકાસ પામે કર્મ એનું કર્મનો કરતા થવું ના જો અમર્યાદ મલિનતા હોય અનંતી મલિનતા છે પણ છતાં એની મર્યાદા છે જો એવી મર્યાદા ન હોત તો આત્મા જળ થઈ જાત જળ જળની સાથેના તીવ્ર પરિણામ તે રાગાદી ભાવ છે જે કાંઈ જળ પદાર્થો છે એ જળ પદાર્થોમાં તીવ્ર રસવાળા પરિણામ થાય છે એનાથી બંધન છે તો ત્યાં ઘણું બંધન છે ઘણું આવરણ છે છતાં આત્મા જળ નથી થતો એની મર્યાદા આવી ગઈ ત્યાં એટલે એમાંથી પણ નીકળે છે પાછો નિગોદની દશામાંથી પણ નીકળે છે પાછો વળે છે ત્યાંથી એ મલિનતા ઘટાડતો ઘટાડતો પાછો સર્વથા મલિનતાનો અભાવ કરીને શુદ્ધ સિદ્ધ દશાને પામે છે એવી જે શુદ્ધ સિદ્ધ દશા છે એવું મૂળમાં સ્વરૂપ છે અહીંયા સમજાવવું છે કે જેવું સિદ્ધ પદ છે અશરીરી નિષ્કર્મ દશારૂપ એવું જ આત્માનું મૂળ સ્વરૂપ છે જો એવું મૂળ સ્વરૂપ ન હોત તો એવું સ્વરૂપ પ્રસિદ્ધ પ્રગટ ક્યાંથી થાત બહારથી કોઈ સિદ્ધ ફળ આપે છે, કોઈ બીજા સિદ્ધ બીજા આત્માને સિદ્ધ બનાવે છે, ક્યાંયથી સિદ્ધ અવસ્થા ક્યાંય બહારથી આવે છે, કોઈ રાગમાંથી સિદ્ધ અવસ્થા આવે છે, કોઈ સંયોગમાંથી સિદ્ધ અવસ્થા આવે છે, તપાસ કરતા ક્યાંયથી સિદ્ધ અવસ્થા નથી આવતી, આત્માને અંદર સ્વભાવમાંથી સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, તેથી આત્માના જાણનારા આત્માના જ્ઞાતા છે એવા સત્પુરુષોએ કહ્યું કે આત્માને અમે સ્વભાવે સિદ્ધપદ સ્વરૂપે જોયો છે, સ્વભાવે અમે એને સિદ્ધપદ સ્વરૂપે અનુભવ કરીએ છીએ, અને એમ કરતાં કરતાં અનુભવ કરતાં કરતાં પ્રગટ સિદ્ધપદનું પ્રકાશ થશે, પ્રગટ જ પ્રકાશ થશે, પ્રસિદ્ધ થશે. અને અભોક્તૃત્વ વિના પરભાવને ભોગવત, આત્મા પરભાવને ભોગવે છે, એની અવસ્થા હોવાથી રાગાદી હરકશોકને ભોગવે છે, સંસારના સુખ દુઃખને ભોગવે છે એમ કહેવાય છે, પણ એનો સ્વભાવ નથી, એ વિભાવ છે. પરદ્રવ્ય પાંચ ઇન્દ્રિયના વિષયો તો જળ હોવાથી કોઈ ચેતન પદાર્થનું એ ભોગ્ય નથી, ભોગવવા લાયક કોઈ પણ નથી, એટલે આત્મા એને ભોગવી શકતો નથી. માને ખરો મેં લાડવો ખાધો એમ માને ખરો, પણ આત્મા લાડવો ખાય તો શું થાય, એ લાડવાના રજકણ આત્માના પ્રદેશમાં પ્રવેશે સ્પર્શે શું કરે, એવું કાંઈ બની શકતું નથી. ચૈતન્યનો નિવીડ પિંડ આત્મા, ચૈતન્ય ઘન સ્વરૂપે આત્મા, એમાં કોઈ એક રજકણનો પ્રવેશવાનો કે સ્પર્શવાનો કોઈ પ્રકાર સંભવિત નથી, શક્ય નથી. આ વસ્તુ સ્વરૂપ છે અને વસ્તુ સ્થિતિ છે, એને નહીં સ્વીકારતા મિથ્યાત્વ અજ્ઞાન અને રાગાદી ભાવોની ઉત્પત્તિ થાય છે, સાથે સાથે અજ્ઞાન જનિત દુઃખની ઉત્પત્તિ પણ થાય છે. એ દુઃખને આત્મા ભોગવે છે એવો વ્યવહાર કરાય છે એની અવસ્થા હોવાથી, તો પણ અહીંયા એમ કહેવું છે કે એ એનો સ્વભાવ નથી, એવું રાગાદીને અથવા દુઃખને ભોગવવું એ જીવ સ્વભાવ નથી. જીવનો સ્વભાવ તો પરિપૂર્ણ સુખ અને આનંદ રૂપે પરિણમવાનો એનો સ્વભાવ છે. તેથી સ્વભાવે કરીને રાગાદી કરી શકાય નહીં કે સ્વભાવે કરીને રાગાદી ભોગવી શકાય નહીં. એવા સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ ચોંટી છે તેને સ્વભાવ દ્રષ્ટિવંત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે. એવી જેની દ્રષ્ટિ ચોંટી છે અભેદપણે તેને પણ રાગાદી પરિપૂર્ણ સિદ્ધ દશા સુધી ન પહોંચે ત્યાં સુધી અવસ્થામાં ઉત્પન્ન થતા જોવામાં આવે છે. ત્યાં એની હાલત શું છે એમ વિચારવામાં આવે તો એની હાલત એવી છે કે એ સ્વભાવમાં અભિન્નપણું અનુભવે છે અને રાગાદી સાથે ભિન્નપણું અનુભવે છે, આ એની દશા છે. એટલે એમ કહ્યું કે સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. એટલે એને કિંમત ચાલી ગઈ, જેમ સ્વપ્નના કોઈ પણ પદાર્થની શું કિંમત છે, સ્વપ્નમાં કોઈ પણ પદાર્થ હોય તો એની શું કિંમત છે, વાસ્તવિક નથી, એમ આ જગતના તમામ પદાર્થો આત્મા માટે સ્વપ્નવત, એટલે એને કાંઈ કામમાં આવે એવા નથી, કરી ભોગવી શકાય એવા નથી, એવો જેને સ્વભાવને પકડીને અનુભવ રહે છે એને સ્વપ્ન જેવા દેખાય છે, નક્કામાં अथवा पूर्वे अनंत वार भोगवी चुकेला पदार्थो एठवत देखाय छे, एटले एना ऊपर एने आकर्षण नथी, सुख बुद्धि ए आकर्षण नथी, आमा सुख छे एवुं एने प्रत्यक्ष देखातुं नथी, सुख थी खाली छे, सुख थी शून्य छे एवुं प्रत्यक्ष एने देखाय छे, एटले एनाथी जुदा पड़े छे, विरुद्ध पड़े छे, जुदा पड़े छे एटले अंदर मां एनाथी विरुद्ध पड़े छे, एवी जे दशा ए स्वभाव ने ओळखता ने स्वभाव ने अनुभवता उत्पन्न थयेली दशा छे एने साधक दशा अथवा मोक्ष मार्ग नी दशा कहेवामां आवे छे। જ્ઞાન ગુણમાં એ જણાય આવે છે ત્યારે એ પરના પડખે જાય છે, બોલાવી ગયો ને પરમાગમ સાહેબ કે એ પરના પડખે જાય છે, સ્વભાવની દ્રષ્ટિ થતા પછી જે અલ્પરાગાદી રહ્યા તે પરના પડખે જાય છે, એ પછી સ્વપણે અનુભવાતા નથી ને સ્વપણે એમાં અભિન્નતા ભેદતા તન્મયતા એકાગ્રતા, જે સ્વપણે અનુભવીને એકાગ્રતા થાય એવી એકાગ્રતા ત્યાં થતી જ નથી। એ અવિનાભાવી છે, જ્યારે ઉપયોગ કોઈ છદમસ્ત જીવ જ્ઞાની કે અજ્ઞાની કોઈ છદમસ્ત જીવ ઉપયોગ પર પદાર્થ ઉપર એનો જાય ત્યારે અવિનાભાવીપણે રાગાદીની ઉત્પત્તિ થાય, નિમિત્ત નૈમિતિક સંબંધે એમ કહેવાય કે એણે પરનું લક્ષ્ય કર્યું તેથી એને રાગ થયો, પ્રશસ્ત કે અપ્રશસ્ત, આત્મા તો એક છે ને, આત્મા બે કઈ છે, અને ભૂલ એક ગુણ કરે છે એમ નહીં, ચારિત્ર ગુણમાં પણ દોષ તો ચારિત્ર ગુણનો પોતાનો છે, જ્ઞાનને કારણે દોષ છે એમ કહેવું તે વ્યવહાર છે, એમ કહેવું તે નિમિત્ત નૈમિત્તિકપણે બતાવાતો વ્યવહાર છે, વસ્તુતા એ તો રાગ ચારિત્ર ગુણમાં સ્વયં ચારિત્ર ગુણના દોષથી થાય છે, ચારિત્ર ગુણના કારણે રાગ થાય છે, જ્ઞાનના કારણે રાગ થાય છે એ વાત ખોટી છે, તો એ જ્ઞાનનો દોષ છે અને ચારિત્ર નહીં રાગ કરે છે એ ચારિત્રનો દોષ છે, બેનો સ્વયંનો પોતપોતાનો દોષ છે, આને કર્યો માટે આને કર્યો એમ નથી, એમ કહેવું વ્યવહાર છે, પણ ખરેખર ખરેખર જુઓ વાસ્તવિકપણે જુઓ નિશ્ચયથી જુઓ તો બંનેનો દોષ પોતપોતાને કારણે છે, કોઈના કારણે કોઈનો દોષ નથી, પણ આત્મા એક અખંડ પદાર્થ હોવાથી કેટલાક ગુણોનું સ્વાભાવિક અને વિભાવિક અવિનાભાવી પરિણમન છે, એક એક ગુણ જુદા દ્રવ્યો નથી સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર હોવા છતાં જેમ દ્રવ્ય સ્વતંત્ર છે એમ સ્વતંત્ર નથી, તેથી એક ગુણ સમ્યક થતા શુદ્ધ પ્રશાંત થતા સર્વગુણાંશ તે સમ્યક તો કહ્યું, તો અવિનાભાવીપણે બધા ગુણો શુદ્ધ થાય છે, શ્રદ્ધા ગુણ તો નિમિત્ત માત્ર છે, તેમાં એ કહીએ તો એનો સંબંધ જોડીએ તો, નહીતર સર્વગુણો પોતપોતાના કારણે શુદ્ધ થાય છે, અશુદ્ધ થાય છે તો પણ પોતાના કારણે અશુદ્ધ થાય છે, એ તો એમ કહેવાય કે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે, ચારિત્રથી સ્વરૂપ લીનતા પ્રગટ થાય છે ત્યારે એ સ્વરૂપ સ્થિરતાના કારણે જ્ઞાન પણ નિર્મળ થઈ જાય છે, જ્ઞાન શક્તિ પણ વધે છે, એમ પણ વ્યવહાર કરાય, પણ બંને સ્વતંત્ર છે, બારમા ગુણ સ્થાને ચારિત્ર સર્વશુદ્ધ હોય યથાખ્યા ચારિત્ર હોય તો જ્ઞાન હજી કેવળ જ્ઞાન રૂપે નથી, મતિસૂત જ્ઞાન રૂપે છે, અથવા વધુમાં વધુ અવધિમન્ય પર મનોપર્ય ચાર ચાર જ્ઞાન રૂપે છે, પણ એ ચારે જ્ઞાન કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. ચારે જ્ઞાનનો વિકાસ તે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે છે. તો જો ચારિત્રને કારણે જ્ઞાન થતું હોય તો ત્યાં તો યથાખ્યાત ચારિત્ર થતા કેવળ જ્ઞાન પણ સાથે સાથે થવું જોઈએ. પણ કોઈ જીવને કોઈ કાળે ન થાય, બારમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન ન થાય, ત્યાંથી આગળ વધતા તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થાય. એટલે પ્રત્યેક ગુણનું કાર્ય કરવાનું પોતાનું જે ધોરણ છે એ અનુસાર, પોતાનો ગુણ છે, સ્વભાવ છે એ અનુસાર કામ કરે છે. જ્ઞાન ક્રમશઃ વિકાસ થઈને પૂર્ણતાને પામે, ચારિત્ર ક્રમશઃ વિકાસ પામીને યથાખ્યાત શુદ્ધ પરમ શુદ્ધ ચારિત્ર થાય, સુખ આનંદ આદિ ક્રમશઃ વધીને પરિપૂર્ણ પરમાનંદની દશા થાય. પણ શ્રદ્ધાંતમાં એવું ન થાય. શ્રદ્ધાંત પહેલા જ પૂરું થઈ જાય, જ્યારે પ્રગટે ત્યારે એ પૂર્ણ શ્રદ્ધાંત છે. શ્રદ્ધાંત ક્યારે અધૂરું ન ઉત્પન્ન થાય. જ્ઞાન ધારા ત્યાં ચારિત્ર ધારામાં રાગ લેવો છે. જ્ઞાન ધારા અને રાગ ધારા બે ન્યારી ન્યારી છે. એટલે કે જ્ઞાન ધારા રાગ ધારાનો નિષેધ કરે છે, બે પરસ્પર વિરુદ્ધ છે. રાગથી વિરુદ્ધ જ્ઞાન કામ કરે છે. એટલે કે રાગ જ્ઞાનમાં જણાવા છતાં જ્ઞાન જરા પણ રાગનો આદર ન કરે, આદર ન કરે એને, આ ઠીક થયો, આ રાગ સારો થયો, આ ભલે થયો, એમ આદર ન કરે. અને આ થયો તો આથી મને લાભ થયો એવું જ્ઞાન કદી જાણે નહીં. એટલે બે ન્યારી ન્યારી જુદી જુદી વર્તે છે. અથવા રાગ ધારા પરાશ્રિત ભાવે વર્તે છે, જ્ઞાન ધારા સ્વાશ્રિત ભાવે વર્તે છે. એકનું મુખ પર સન્મુખ છે રાગ ધારાનું, અને જ્ઞાનનું મુખ સ્વસન્મુખ છે. એટલે ન્યારી ન્યારી છે, બેના રસ્તા જુદા છે. એને વિશ્વ ધર્મ અધિકાર કહેશે. અહીંયા એ અધિકાર આનો લીધો છે. એમાં ચારિત્ર ગુણની નબળાઈથી એ એટલો રાગ ખેંચાય છે, લંબાય છે. ત્યારે પણ શ્રદ્ધાન શુદ્ધ છે, જ્ઞાન પણ સમ્યક છે. ચારિત્રમાં સ્વરૂપાશ્રમ આંશિક જઘન્ય ભાવે છે, કોઈને દેખાય નહીં એવું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ તો પ્રગટ થયેલો છે, અને ત્યાં ધર્મ પણ ધર્મીપણે વર્તે છે, ધર્મી છે. છતાં પણ એટલો ભાતૃપ્રેમનો રાગ છે, એટલી મલિનતા છે, એટલો દોષ છે. પણ એ દોષ છૂટી જાય છે, નીકળી જાય છે, મટી જાય છે. એવો જ પ્રકાર હોય છે. બળદેવ અને વાસુદેવને એવો જ પ્રકાર હોય છે. એવો જ શ્રીકૃષ્ણને બલરામને છે. એ પણ શ્રીકૃષ્ણને લઈને ફરે છે 6 મહિના. જરાસંઘનું બાણ માર્યા પછી બળદેવ પણ જંગલમાં ફરે છે. મરે નહીં મારો ભાઈ, મરે નહીં.
6 મહિનાથી વધારે ન,
6 મહિના છૂટી જાય છે. પછી એ ચારિત્રના પરિણામ પણ એટલા તીવ્ર રહેતા નથી. એવો પ્રકાર વિચિત્ર પ્રકારે ઉત્પન્ન થાય છે. એ ચારિત્ર ગુણનાની વિચિત્રતાઓ એવી એવી છે કે એની મૂળ દશાને ત્યાં પ્રગટપણે બીજાને જણાય એવી સ્થિતિ રહેતી નથી. શું મૂળ દશા? તો એમની જે શુદ્ધ શ્રદ્ધાન જ્ઞાન થયું તે છે, એ એમની મૂળ દશા છે. અને આ તો પેટામાં ઉત્તર દશા છે ચારિત્રના મેલની, મલિનતાની, દોષની. પણ એનો દેખાવ બહાર એટલો મોટો થાય છે કે અંદર જ્ઞાન ચારિત્ર્યનું જે સદાન જ્ઞાન છે એ પ્રતીતિમાં આવવું મુશ્કેલ પડે, એનો વિશ્વાસ ઉત્પન્ન થવો મુશ્કેલ થાય. આ તો તીવ્ર રાગ છે, લોકો જોઈ શકે સમજી શકે. પણ સામાન્ય રાગ છે ઉદય, જેને જે જ્ઞાનીને પણ અનેક પ્રકારના વિધવિધ પૂર્વકર્મના ઉદય છે, અજ્ઞાન ભાવે બાંધેલા કર્મના અનેક પ્રકારે ઉદય છે, તો ત્યાં પણ એનો વિશ્વાસ રહેવો એ મુશ્કેલ છે. એટલે શ્રીમદજીએ બહુ એમના નજીકના સુપાત્ર જીવોને પણ કોઈ જગ્યાએ દૂર રાખ્યા છે. એવો પત્ર આવે છે સુભાગભાઈ અને ડુંગરભાઈ, એમના નજીકના સુપાત્ર જીવો હતા. લાંબા વખતથી સત્સમાગમનો વિયોગ રહ્યો તો એમને ભાવનાથી માગણી કરી છે કે આપનું હમણાં વ્યવસાય અર્થે મુંબઈ રહેવાનું વિશેષ કાળ થયા કરે છે, અને તેથી અમને સત્સમાગમનો લાભથી વંચિત રહેવું થાય છે. પણ હવે અમને તીવ્ર ઈચ્છા છે કે આ તો બહુ સમય ગયો, આપની આજ્ઞા હોય પૂછીને આવવાનો વિચાર કરે છે, તો અમે ત્યાં આવીએ. તમે અહીંયા આવો એમ નહીં, અમે ત્યાં આવીએ. તો ના પાડે છે કે અમારી વિચારધારા પરિપૂર્ણ વિતરાગતાની છે, એવી વિચારધારા હોવા છતાં રાગ સહિતની પ્રવૃત્તિ જોતા તમને રખે અંદેશાનો હેતુ થશે, એમ જાણીને તમને અહીંયા આવવાની આજ્ઞા નથી. એમ લખ્યું ચોખ્ખું. અમુક સમય પછી અમારું નિવૃત્તિ અર્થે અહીંથી નીકળીને કોઈ પણ નિવૃત્તિ ક્ષેત્રે જવાનું થશે ત્યારે તમને જણાવશો. એ વર્ષમાં એક બે મહિના નિવૃત્તિના કાઢી લેતા હતા ગુજરાતમાં, ગમે ત્યાં રહેતા હતા. એમાં વડવા ભાત એ જગ્યાએ, એ બાજુ ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં અને ખેડા જિલ્લામાં વધારે આવું જવાનું થતું. ત્યાં અમુક શો પણ ઘણા પરિચયમાં આવેલા એ બાજુના, કોઈ વાર ઈડર ઉત્તર ગુજરાતમાં પણ જતા, ના કંઈ મામા કેવા સગાના હિસાબે એ બાજુ જતા. અને ભૂતકાળનું એમનું એક ક્ષેત્ર, પૂર્વભવનું પરિચિત ક્ષેત્ર હતું, એટલે ત્યાં જવાનું એમને આકર્ષણ રહેતું. હા, ચારિત્રમાં બે ધારણ થાય, એક ગુણના બે ભાગ થાય. જ્ઞાનમાં પણ એમ થાય છે, જ્ઞાન પણ જ્યારે પરલક્ષ કરે છે, સમ્ય જ્ઞાન પણ જ્યારે પરલક્ષ કરે છે, ત્યારે લબ્ધ જ્ઞાનની પરિણતિ આત્મા સાથે લપેટ થઈને રહે છે. આત્માને છોડીને સર્વથા જ્ઞાનનો પરલક્ષ થાય એવું સાધકની ભૂમિકામાં ચોથા ગુણ સ્થાનથી બંધ થઈ જાય છે. મિથ્યાત્મની દશામાં જ્ઞાન જાણે પૂરેપૂરું પર સાથે જોડાય છે એમ અનુભવ રહે છે, અને જોડાય પણ છે, એ તો લબ્ધ ને ઉપયોગ બંનેમાં જોડાય છે એટલે જોડાય છે. પણ સાધક જીવની પરિણતિ સ્વરૂપની સાથે અભેદપણે રહે છે, તેથી ઉપયોગ લક્ષ પરમાં જવા છતાં પણ એમને આત્માનું જ્ઞાન છૂટતું નથી, આત્મજ્ઞાન રહિત દશા થતી નથી. પર સન્મુખ થઈને પર લક્ષે જ્યારે પર પદાર્થને જાણે છે ત્યારે પણ સાધક જીવ આત્મજ્ઞાની જ રહે છે, સમ્યક દ્રષ્ટિ જ રહે છે. સમ્યક દર્શનને અને ઉપયોગને સદાય સમપરિણામ પણ નથી, ઉપયોગ અને સમ્યક દર્શનને વિષમ પરિણામ પણ છે એમ કેવું છે. ક્યારેક જ્યારે ઉપયોગ શુદ્ધ થાય છે નિર્વિકલ્પ દશાનો ત્યારે તેને સમપરિણામ પણ છે, પણ એ તો ક્યારેક જ હોય છે, બાકી ઉપયોગ વિષમ પરિણામે પરિણમે છે સમ્યક દ્રષ્ટિ. છતાં સમ્યક દર્શનને એમાં ચ્યુત થવાનું કે વિરોધ થવાનું કે ક્ષતિ પહોંચવાનું કારણ બનતું નથી.
બરોબર,
ગુરુદેવ તો બહુ ચોખવટ કરે છે આવા વિષયોમાં, બહુ ક્ષણતા. એ તો આ તો વિષય પંચાધ્યાયીમાં બહુ ક્ષણ્યો છે, ઉપયોગનો અને સમ્યક દર્શનનો વિષય પંચાધ્યાયી બીજા ભાગમાં બહુ છણાવટ કરી છે, પ્રશ્ન ચર્ચા કરીને. ગુરુદેવે તો એક વાત ત્યાં સુધી પરમાગમ સારમાં એક બોલાવી ગયો છે કે એક સમ્યક દ્રષ્ટિ પ્રવૃત્તિમાં હોય, વ્યવસાય આદિ ગ્રસ્ત આદિની પ્રવૃત્તિ હોય એકને, અને એક સમ્યક દ્રષ્ટિ નિવૃત્ત હોય, ગ્રહસ્થ ન હોય, બાહ્ય ત્યાગ હોય, બ્રહ્મચારી હોય, કોઈ વેપાર ધંધામાં પડેલા ન હોય, અને સ્વાધ્યાય પૂજા ભક્તિ આદિ પ્રશસ્ત પ્રવૃત્તિમાં રહેતા હોય, એક સમયે દ્રષ્ટિને અપ્રશસ્ત પરિણામની પણ પ્રવૃત્તિ છે અને અપ્રશસ્ત કાર્યોની પણ ઉદય છે, તો એને એવી શંકા ન જાય કે આનાથી હું પાછળ રહી ગયો છું ને આ સમયે દર્શનમાં આગળ વધી ગયો છું, એવી એને શંકા જતી
નથી.
સમજાવવું થોડું મુશ્કેલ પડે એવો વિષય છે, પણ કહેવાનો મતલબ એ છે કે એ જે ચતુર્થ ગુણસ્થાનની સાધક દશા છે બંનેની, તે શુભાશુભ પરિણામથી નિરપેક્ષ થઈને વર્તે છે. ન તો અશુભ પરિણામ એને ઘાતી શકે છે કે ન તો શુભ પરિણામ એને મદદ કરી શકે છે. એમ છે, એ સાધક દશાને ન તો અશુભ પરિણામ ઘાતી શકે છે કે ન તો આ પ્રશસ્ત પરિણામ એને મદદ કરી શકે છે, એવી નિરપેક્ષ નિજ શક્તિથી નિજ ઉપાદાનમાંથી ઉત્પન્ન થયેલી નિજ સ્વરૂપાશ્રિત દશા છે. એ જરા સમજાવવું, સમજવું કઠણ પડે એમ છે. એ કેવી રીતે કામ કરે છે, આ દશા અંદરમાં કેવી રીતે કામ કરે છે, એ જ્યારે સમજાઈ જાય પછી એને જ્ઞાનીની દશા ઉપર અવિશ્વાસ થતો નથી. નહીતર અવિશ્વાસ થાય, અને અવિશ્વાસ જ્યારે થાય ત્યારે પછી એની એના વચન ઉપર પણ વિશ્વાસ રહે નહીં. તેથી એ જે કહેવા માગે છે, કહેવા ધારે છે, એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ત્યાં ખલ્લાસ થઈ જાય, ખલાસ થઈ જાય. આમ કેમ કહ્યું કે આમ કેમ વર્તા, એ વાત મૂળ દશાને ઓળખા વગરની છે. એમાં પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ રહેતો નથી. આવા સ્વભાવ દ્રષ્ટિવંત પોતાના સ્વભાવને જાણે છે, શુભ સંજ્ઞાનમાં જેટલી નિર્મળતા હોય એટલા ગુણભેદોને જાણે છે. બધા જ બધું જાણે એવું નથી, કેમ કે આ શુભ સંજ્ઞાનો વિષય છે. બધા ગુણો બધા જ્ઞાનીને જણાય, અથવા બધા જ્ઞાનીને સરખા ગુણોનું જ્ઞાન થાય, સરખા ભેદ પ્રભેદનું જ્ઞાન થાય, એવો કોઈ નિયમ નથી. કર્તૃત્વ અને ભોક્તૃત્વનો વિષય એકદમ ચાલતા પરિણામ સાથે સીધો સંબંધ, બુદ્ધિગોચર સંબંધ રાખતો હોવાથી સમજી શકાય એવું છે કે આ જીવ ક્ષણે ક્ષણે કર્તા થઈને પરિણમે છે અને ભોગતા થઈને પરિણમે છે. એવું સ્વરૂપ નહીં હોવા છતાં એમની અહીંયા કહેવું છે, તારું સ્વરૂપ એવું નથી. ભલે તને એવો અનુભવ થતો હોય તો પણ તારું સ્વરૂપ એવું નહીં હોવાને લીધે એ અનુભવને ભગવાને મિથ્યા અનુભવ કયો છે. જો ખરેખર એમ થઈ શકતું હોય તો એને મિથ્યા કહી શકાય નહીં. સંસાર ઉપર ચોકડી એ સંસારને સમ્યક દ્રષ્ટિ બાળે છે અને સિદ્ધાલયમાં પહોંચે
છે.
જ્યારે મિથ્યા દ્રષ્ટિને સંસારની લીલી વાળી રાખવી છે, પાંગરેલી સંસારના ફળ છે એ ફળ ફળાદીથી લીલી વાળી રહે, મારી સંસારની લીલી વાળી રહે એમ વિચારે છે, ઈચ્છે છે. સમ્યક દ્રષ્ટિ એમ ઈચ્છે છે કે આ બળી જાય. સારણ વિના ચેતન અચેતનનો ભેદ ન પડત. અસાધારણ વિના આત્મા એક અસાધારણ પદાર્થ છે. જગતના બીજા પાંચ પ્રકારના જળ પદાર્થોથી આત્માનું સ્વરૂપે કરીને અસાધારણ પણ છે અને તેથી ચેતન અચેતનના ભેદ પડે છે. અસાધારણ નામની શક્તિ છે, તેથી એ શક્તિ દ્વારા આત્મા ચેતનપણે જુદો જણાય છે અને અચેતન પદાર્થથી એનું જુદાપણું સ્પષ્ટ થાય છે.
બરાબર.
ચેતન અચેતનની જુદાઈ એ અસાધારણતાને લઈને છે, અમૂર્તત્વને તને અમૂર્તત્વને લઈને નહીં. કેમ કે બીજા પાંચ પદાર્થો અમૂર્તિક પણ છે, આકાશ કાળ ધર્માસ્થિ અધર્માસ્થિ, બીજા ચાર પદાર્થને પોતે પાંચમાં. એ પાંચ અમૂર્તિકો હોવાથી ત્યાં પાંચમાં એ અમૂર્ત પણ એ સાધારણ છે. જ્યારે ચેતનતા એનામાં એકમાં જ છે, બાકીના પાંચ અચેતન છે. મૂર્તિક અને અમૂર્તિક બંને અચેતન છે, એનાથી એક અસાધારણપણું થી ચેતન અચેતનથી જુદો પડી જાય છે. ચિત્તી શક્તિ જુદી અને સાધારણ શક્તિ જુદી. ઓળખ કહેવા માટે કેટલાય ગુણોને કહેવા માટે ચૈતન્યને જ્ઞાનનો આધાર લેવો પડે છે. લોજિક આપવા માટે છે બધા સ્વતંત્ર ગુણો, પણ છતાં જ્ઞાન વડે સમજવામાં આવે છે, જ્ઞાન દ્વારા સમજાવવામાં આવે છે. એટલે આધાર જ્ઞાનનો લેવો પડે છે. જેમ કે સ્વચ્છત્વ પ્રકાશત્વ એ બધાને જ્ઞાનનો આધાર લેવાનો. અહીંયા અજડત્વ પછી અસાધારણ અસાધારણ પણ બધામાં જ્ઞાનનો ચેતનનો આધાર લેવામાં આવે છે. બધા જુદા જુદા ગુણો. અસાધારણ વિના ચેતન અચેતનનો ભેદ ન પડત. કોઈ આત્મા ચેતન છે ને બીજા અચેતન છે એવું જુદું પાડવાનું બને છે એ આત્માના અસાધારણ શક્તિને લઈને છે, અસાધારણ ગુણને લઈને છે. સાધારણ વિના કોઈ પદાર્થ સત હોત અને કોઈ પદાર્થ અસત હોત. એ છે કે અસ્તિત્વથી જોઈએ, સતપણાથી જોઈએ તો આત્મામાં સાધારણપણું પણ છે. બધામાં છે, દ્રવ્યમાં સાધારણપણું છે અસ્તિત્વથી જુઓ તો, તેથી બધા સત છે. જો એવું ન હોત તો કોક સત હોત તો કોક અસત હોત, પણ એવું છે નહીં. છે દ્રવ્યો સત છે, છે દ્રવ્યો સ્વભાવે કરીને સત પદાર્થો છે. હોવારૂપ પદાર્થો છે, નહીં હોવારૂપ પદાર્થ કે નથી. સાધારણ એટલે અનકોમન, કોમન નહીં, અનકોમન. કોમન એટલે સાધારણ, સામાન્યપણું અને અસામાન્યપણું. સાધારણ એટલે અસામાન્યપણું. ચેતન અને અચેતન ને સામાન્યપણું નથી, અસામાન્યપણું. आत्मा पोताना चेतन स्वभाव ने लेने असामान्य जुदो पड़े छे, एनी असाधारणता छे। चेतनता पण छे अने असाधारणता पण छे, बे छे। જળમાં તો બીજા પાંચ પદાર્થ છે, પાછા બીજા ચાર પદાર્થ જળ છે, જળમાં પણ ઉદગળ છે, એમાં રૂપ રસ ગંધ સ્પર્શથી અસાધારણ પણ છે, એ એક ઉદગળમાં છે, એ ન તો ચેતનમાં છે, ન તો ધર્માસ્તિ અધર્માસ્તિ ને કાળમાં છે કે આકાશમાં છે, તો એની અસાધારણતા સ્પર્શ રસ ગંધ રૂપીપણા વાળા રૂપીપણાથી છે, પણ જડત્વ પણ આથી નહીં, કેમ કે જડત્વ પણ તો બીજા પદાર્થોને છે, પાછા બીજા ચાર પદાર્થને જડપણું છે। સાધારણ વિના કોઈ પદાર્થ સત હોત અને કોઈ પદાર્થ અસત હોત, તેથી સત્પણાને લીધે આત્મામાં પણ સાધારણપણું પણ છે, એટલે આત્મા સાધારણ સ્વરૂપે પણ છે, આત્મા અસાધારણ સ્વરૂપે પણ છે, એમ સાધારણ અસાધારણ બે સ્વરૂપે આત્મા છે, એમ છે। આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, તેથી આત્મા નિત્ય અનિત્યાત્મક છે એમ લેવાય છે। આત્મામાં એકપણું પણ છે, બધા આવશે બોલે, અને આત્મામાં અનેકપણું છે, તેથી આત્મા એક અનેકાત્મક છે, બધા બોલાવે છે। આત્મામાં ભેદપણું પણ છે અને આત્મામાં અભેદપણું પણ છે, તેથી આત્મા ભેદાભેદ સ્વરૂપે છે, આ બધા બોલ છે। અને આવા પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો હોવાથી તે આત્મ પદાર્થનું સમ્યક પરિપક્વ સાંગોપાંગ જ્ઞાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી કોઈને કોઈ કારણે વિભ્રમ ઉત્પન્ન થાય છે, ભ્રમણા થાય છે, આમ કેમ। વેદાંતના અભિપ્રાયોમાં અને જૈન દર્શનના અભિપ્રાયોમાં કોઈ મોટો તફાવત અહીંયા છે કે તમે શ્યાદવાદ કહીને એમ કહો છો કે આત્મા નિત્ય પણ છે ને આત્મા અનિત્ય પણ છે, આત્મા એક પણ છે ને આત્મા અનેક પણ છે, પણ જે એક હોય તે અનેક બની શકે નહીં ને અનેક હોય તે એક બની શકે નહીં, એ વાત જ ક્યાં સંભવિત છે। તમારી વાત તમે સમજો, બાકી બીજા કોઈ સમજે એવું નથી। એક મકાન હોય, એ મકાનનો ઘાટ એવો હોય કે એને તમે પૂર્વ દિશામાંથી જુઓ તો તમને એમ લાગે કે આને ક્યાંય કાટખૂણો પાડ્યો નથી, બધે ગોળાઈ આપી છે, જ્યાં રૂમ કાઢ્યા છે ત્યાં ખૂણા પડ્યા છે ત્યાં ગોળાઈ આપી છે, માટે આ મકાનનો ઘાટ ગોળાઈ વાળો છે। એ જ મકાનને પશ્ચિમ દિશામાં ઉભા રહીને જુઓ તો એક ગોળાઈ નો એને આપી હોય, જ્યાં જ્યાં એને કાટખૂણા પડતા હોય ત્યાં એને કાટખૂણા જ રાખ્યા હોય, ખૂણા પડતા હોય ત્યાંથી તમે કહો કે આ મકાન છે એને ક્યાંય ગોળાઈ નથી, તો એ મકાન ગોળ પણ છે ને ગોળ પણ નથી, આખું મકાન તો ગોળ પણ છે ને ગોળ પણ નથી, એમાં શું વાંધો આવે। આત્મા અનેક ગુણોને લઈને અનેકપણાને ધારણ કરે છે, અનેકપણું એનામાં છે, અનેક ગુણો આત્મામાં હોવાથી તેનામાં અનેકપણું છે, તેનો તે માણસ પિતા પણ છે ને તેનો તે માણસ પુત્ર પણ છે, પુત્ર ને પિતા એક સાથે છે કે વારા ફરતી છે કે એક સાથે છે, અપેક્ષા બે છે, તો જે અપેક્ષાએ પિતા છે તે અપેક્ષાએ પુત્ર નથી, જે અપેક્ષાએ પુત્ર છે તે અપેક્ષાએ પિતા નથી, બસ એટલી જ વાત છે। આમાં ગુણ ભેદની અપેક્ષાએ અનેક ગુણ છે, ભેદની અપેક્ષાએ એક પણ નથી, તો આત્મામાં એક જ ગુણ હોત, તો નિયમથી ચોક્કસપણે નિશ્ચયથી એમાં અનેકપણું છે. પણ દ્રવ સ્વરૂપે વસ્તુ સ્વરૂપે જુઓ તો એનામાં એકપણું છે, અનેક વસ્તુપણું એમાં છે જ નહીં. અનેક ગુણોનું જ્ઞાન કરતા અનેક વસ્તુપણાની કલ્પના થાય તો ગુણનું જ્ઞાન ખોટું પડે છે. એમાં હમણાં પ્રશ્ન થયો કે તો પછી જ્ઞાનના દોષને લઈને ચારિત્રનો દોષ થયો કે નહીં? એમ નથી, અનેક વસ્તુપણું નથી, વસ્તુપણે એક છે આત્મા. તેથી તેના ગુણોની કેટલીક પર્યાયો કેટલાક કાળમાં અવિનાભાવીપણે થાય થાય ને થાય જ, ન થાય એવું બને નહીં. એક છે એમ થાપે, એક નહી થી એમ થાપે કે એક છે, બીજા નહી થી એમ થાપે કે અનેક છે, નિશ્ચય થી થાપે કે એક છે, અને વ્યવહાર થી થાપે કે અનેક છે. અને બંને નહીં થી અતિક્રાંત થાય ત્યારે એક પણ નથી ને અનેક પણ નથી, એમ છે. એ વિષય વળી એથી આગળનો છે. હજી તો એક અનેકમાં ઝઘડા થતા હોય ત્યાં એક અનેક નથી એમ એને કહે તો આવડી હું સીધું બમગોળો છોડ્યો પાછો. હજી તો એકમાં વાંધો પાડે કે અનેકમાં વાંધો પાડે છે શું? તો એક અનેક તો છે એમ થાય પછી એમ પછી હવે એને ઉઠાપીએ છીએ બોલો. એક અનેકપણું પણ નથી, ન તો એકપણું છે આત્માને, ન તો અનેકપણું છે આત્માને. આત્મા જેવો છે તેવો છે એમ કેમ છે, એમાં બધું આવી જાય છે. એ નિર્વિકલ્પ દશાની વાત કરી. નિર્વિકલ્પ દશામાં એટલું બધું ટૂંકું છે, એટલું બધું ટૂંકું છે કે એક સૂક્ષ્મ ભેદ વિકલ્પ ઉઠે એટલું પણ લાંબુ ત્યાં નથી. એટલું ટૂંકું છે, એ લાંબુ છે ત્યાં. હું જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાન સ્વરૂપ, હું આત્મ સ્વરૂપ, એટલો વિકલ્પ એ ત્યાં લાંબુ છે. એટલું લાંબુ પણ ત્યાં નથી, આરાધનમાં નથી. ણો આરાહણ સમયે તચ્ચ અન્વેષણ કાલે, અન્વેષણ કાળે એ બધી માથાકૂટને લગ છે. આવો છે ને તેવો છે, આવો છે ને તેવો છે, અન્વેષણ કાળમાં જાય છે. નિશ્ચયના કાળમાં સ્વાધ્યાય બધો અન્વેષણ કાળનો વિષય છે, લોજિક બધો અન્વેષણ કાળનો વિષય છે, આરાધનમાં એ કાંઈ જરૂર નથી. એ રાખે એમાં ને એમાં રોકાઈ જાય તો એને આરાધના ન થાય, એવું છે. એટલે તો સાતો હજી બધા સ્થૂળ વિકલ્પ છે. શાસ્ત્ર વાંચવાના વિકલ્પને રાગ તો બધા સ્થૂળ રાગને સ્થૂળ વિકલ્પ છે, પણ ધ્યાનના વિકલ્પનો પણ ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો ભેદ હોઈ શકે
નહીં.
હું ધ્યાન કરનારો, આવું નિર્વિકલ્પ ધ્યાનનું સ્વરૂપ, આ મારું ધ્યેય, મારું સ્વરૂપ, મારું ધ્યેય, એ વાત ત્યાં ન ચાલે. જેમાં ધ્યાતા ધ્યાનનો ભેદ નથી એને સ્વરૂપાચરણ સારું કહ્યું છે. છ ઢાળામાં લીધું છે ને, ચિન્ માત્ર એકાકાર. પણ ચિન્ માત્ર એટલો ભેદ કહીએ નહીં કે કહેવા જાવ તે વિકલ્પ ઉઠે, કહેવા જાવ ત્યાં વિકલ્પ ઉઠે. એટલે તો નિર્વિકલ્પ દશા પછીના 26 કળશ લીધા કરતા કર્મ અધિકારમાં. હું એક પણ નથી, હું અનેક પણ નથી, ખલુ ચિચ્ચિદેવ, હું તો ચૈતન્ય છું, ખરેખર ચૈતન્ય છું, એમ કરી દીધા. છઠ્ઠી દાળ છે. મોઢે તમારે તો બધા દિગંબર માં છ ડાળા મોઢે
ચોકડી મૂકી
પરીક્ષામાં અધ્યાત્મ છે, ચાર ગતિ નો વિષય છે, ચાર ગતિના સુખ દુઃખ નો વિષય છે. એ રીતે અધ્યાત્મ સારી રીતે ટૂંકામાં પણ સારી રીતે અધ્યાત્મ ઉતારે છે. એટલે દોલતરામ એ બુદ્ધજીનજી ઉપર લીધી છે. પોતે છ ઢાળા લખી છે, બુદ્ધજનજી ના ગ્રંથ પર લખી છે. છ ઢાળા છે, દોલતરામજી છે. ત્રણ ચાર પદ છે સ્વરૂપાચરણ ના, એમાં અભેદતા ની વાત લીધી છે. એમાં પહેલા ભેદ જ્ઞાન થી શરૂઆત કરી છે. પહેલા પદ, જીન પરમ પેની સુબુદ્ધિ છે ની દારી અંતર ભેદિયા, વરુણાદિ અરુરા ગાદિતે નિજ ભાવ કો ન્યારા કિયા, નિજ માહી નિજ કે હેતુ નિજ કર આપ કો આપે ગયો, ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન જ્ઞાન હોય મંજાર કછુ ભેદ ન રહ્યો. ગુણ ગુણી નો ભેદ નહીં ને જ્ઞાન જ્ઞાતા નો પણ
ભેદ નહીં,
ભેદ નહીં. આઠમું પદ છે છઠ્ઠી ડાળ નું. આમાં મારી પ્રથમા 138 નું પાન છે, પણ છઠ્ઠી ડાળ અને આઠમું પદ છેલ્લી છેલ્લી છઠ્ઠી ડાળ અને આઠમું પદ છે. આ તો બહુ પ્રસિદ્ધ પદ છે, વેદજ્ઞાનનું પદ છે ને. એટલે આ પદ તો બહુ પ્રસિદ્ધ છે. ગુરુદેવના પ્રવચનમાં ક્યારેક ક્યારેક વિતરણ કરતા હતા. જીને પરમ પેની સુબુદ્ધિ છે એની, પરમ પેની તીક્ષ્ણ, એકદમ પેની એટલે તીક્ષ્ણ છે. જેની સુબુદ્ધિ રૂપી પ્રજ્ઞા છીણી એકદમ તીક્ષ્ણ છે, કે જે અંતરમાં રાગ ને જ્ઞાન ને ભેદી ને જુદા પાડે છે. વર્ણાદિ રાગાદિતે, વર્ણ એટલે પુદગળ સ્પર્શ, રાગાદિતે એટલે વિભાવ, નિજ ભાવ કો એટલે નિજ સ્વરૂપને જુદું પાડ્યું જેણે, અને નિજ પોતામાં જ પોતાના કારણથી પોતા દ્વારા જ પોતે પોતાને ગ્રહણ કર્યો. આ કર્ણના ભેદ થયા, એને એનેથી પણ ઉલ્લંઘન કરીને
બરોબર
ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય હોય ને, પણ જ્ઞેય જોઈએ એમ હોય છે, ભાઈ કેમ છે શબ્દ જોઈએ. ગુણ ગુણી જ્ઞાતા જ્ઞાન જ્ઞેય મંજાર કશું ભેદ ન રહ્યો, કોઈ પણ ભેદ એમાં ઉપજતો નથી. જણ ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વિકલ્પ વચ ભેદ ન જહા, ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેય અને વિકલ્પ નો વચન ભેદ પણ ધ્યાન નથી. ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા ચેતના ક્રિયા તહા, તિન્નો અભિન્ન અખિન્ન સુધ ઉપયોગ કી નિશ્ચળ દશા, પ્રગટિ જહા દૃગ જ્ઞાન વ્રત જે તીન ધા એ કે લસા. ચિદ ભાવ કર્મ ચિદેશ કરતા, ચૈતન્ય ભાવ નો કરતા પણ ચિદેશ છે. ચિદેશ શબ્દ પોતાની ક્રિયા તહા ચેતના ક્રિયા તહા, ત્યાં ચેતન ભાવ ચેતન કરતા અને ચેતના ક્રિયા, પણ એ ભેદ પણ નહીં. એટલે તીન ધા એક લસા, ત્રણ પ્રકાર હોવા છતાં ભેદ રૂપ થી એક જ પણે શોભાયમાન છે. લસત એટલે શોભવું. પરમાણ નહીં નિક્ષેપ કો ન ઉદ્યોત અનુભવ મેં દીખે, અનુભવમાં તો પ્રમાણ નહીં નિક્ષેપ ના વિકલ્પ નો પણ ઉદ્યોત એટલે ઉત્પન્ન થવું દેખાતું નથી. પરમાણ નહીં નિક્ષેપ કો ન ઉદ્યોત અનુભવ મેં દીખે, પેલા સાધન કહેવાય. આત્માને ઓળખવા માટે પ્રમાણ નહીં નિક્ષેપ ને સાધન માં નાખે. અહીંયા કહે છે કે હવે એની જરૂર
નથી.
દ્રગ જ્ઞાન સુખ બલ મય સદા નહીં આન ભાવ જો વિખે, મેં સાધ સાધક મેં અબાધક કર્મ હરુત સુફલ નિધે, ચિત પિંડ ચંડ અખંડ સુગુણ કરંડ ચિત પુનિકલ નિધે. એમ કરીને એ પણ અભેદ દશાનું વર્ણન કર્યું છે. યો ચિંત્ય નિજ મેં થિર ભયે, આમ જોઈને આમ ચિંતવીને જે સ્થિર
થયો,
ચિંતે નિજ મે થિર ભયે તિન અકથ જો આનંદ લયો, પછી ત્યાં જે અકથ્ય આનંદ ઉત્પન્ન થઈ ગયો. સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા અહમ ઇન્દ્ર કે નાહી કયો, તબ હી શુકલ ધ્યાન આગ્નિ કરી ચૌ ઘાતિ વિધિ કા નન દયો, સબ લેખો કેવલ જ્ઞાન કરી ભવિ લોક કો શિવ મગ કયો. એ પછી સિદ્ધ દશાનું કેવળ જ્ઞાન થઈ ગયું એ વાત લઈ લીધી છે. ચૌપાશ્રમ ચારિત્રમાંથી આગળ વધીને અરિહંત દિશામાં પહોંચ્યા, પછી સિદ્ધ દશા અને મોક્ષ અવસ્થાનું વર્ણન પાછળ થઈ ગયું છે. છેલ્લું પદ મૂલ્યનું છે. ય રાગ આગ દહે સદાતા તે સમામૃત સે, આ છેલ્લી વાત કરી નાખી. આ રાગ છે તે અગ્નિની જેમ બાળે છે, દહન કરે છે આત્માને.
અશુભ રાગ
અશુભ ને શુભ એ રાગ માત્ર, એમ રાગ માત્ર વિતરાગ સ્વરૂપથી વિરુદ્ધ છે. ય રાગ આગ દહે સદાતા તે સમામૃત સે, સમામૃત સમરૂપી અમૃત,
અમૃત
રાગ રહિત દશા. રાગ છે એ વિષમ દશા છે, રાગ રહિત વિતરાગ દશા તે સમ દશા ચારિત્ર દશા કહો. તા તે સમામૃત છે એ ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ બેયે, કહા રચો પર પદ મેન તેરો પદ યહે ક્યો દુઃખ સહે, અબ દોલ હોઉં સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. હવે હું શાણો છો તને વધારે શું કહીએ એમ કરીને લખાણ કરીને કહે છે. સમજદાર છો, શાણો છો, ડાયો છો, હવે આ દાવ આ તક આવી છે, આ દાવ આવ્યો છે, હવે ચૂકીશ
નહીં.
છેલ્લી ભલામણી કરી. દિગંબરમાં તો તમે બહુ પાયકા છે, ગ્રસ્થો પણ ઘણા થયા છે. આ બાજુ ઓછા છે. છેલ્લે છેલ્લે આ બાજુ પ્રજાને લાભ મળ્યો. શ્રીમદ રાજચંદ્રજી થયા, ગુરુદેવ થયા,
બરોબર.
બાકી 100 વર્ષ પછી ન જુઓ તો બધે લગભગ રાજસ્થાનની અંદર આ બધા જ્ઞાનીઓ થયા છે. એમાં ટોડરમલજી છે, આ દોલતરામજી છે, બુદ્ધિજનજી છે, દીપચંદજી છે, ઘણા થયા. એ લગભગ 100 વર્ષ મૂક્યા પછી 150થી છેલ્લા બીજા 150 વર્ષમાં અહીંથી 150 છોડીને છેલ્લા 150થી 300 વર્ષ પાછળ જાવ તો એ એક બે સૈકાની અંદર ઘણા જ્ઞાનીઓ રાજસ્થાનના એરિયામાં થયા છે, જયપુર ને આજુબાજુના. ગડબડ વધી ગઈ, પરંપરા ન બગડી ત્યારે તમારે ભટારક પદ્ધતિ આવી ત્યારે પરંપરા ન બગડી. ત્યારે તો બધા જય નારાયણ કરવા જાય છે. ભટારક ના હાથમાં પીછી મોર પીછી કમંડળે રાખે છે, પીછે રાખે, કપડા પહેર્યા હોય અને ફર્સ્ટ ક્લાસ એમ્બેસેડર હોય તો ફળાક દિન બેસી જાય, એ કાંઈ વાંધો નથી આવતો.
પરંપરામાં
ઘણી ગડબડ છે. ગયા હતા બાહુબલી 2 વર્ષ પહેલા. અમારા મંદિર નમસ્કાર એ તો ભીતર હળવા છે, ચારો કીર્તિ છે નાની ઉંમરના, હળવા છે. વંદન નમસ્કાર નું એવું કઈ એને ખબર કે આ સંગઠ વાળા તો સમજીને બધા હાલે છે. ચર્ચા કરતા જમતા હતા, એને રસોડે જમતા હતા. બાર તો બહુ નાનું ગામ છે ને એટલે ફાવે એવું નથી. એક દિગંબર ની છે લોજ જેવું પણ ફાવે, પદ્ધતિ રસોઈ ની એવી છે. મારા રસોડે કે બનાવી દેશે તમને હું કહી દઉં છું. સાંજના જમીને બેસતા કોક કોક વાર એને બેસવાનું બહુ મન રહેતું. સાંજે જમવા જઈએ પછી બેસતા હતા, વાતચીત કરવા, ચર્ચા કરવા. સારું કીર્તિ છે ને, શ્રવણ બિલગુલા બાહુબલી, શ્રવણ બિલગુલા પંચાધ્યાયની એક વાર ચર્ચા કાઢી હતી, જુદી જુદી શાસ્ત્રની ચર્ચા કાઢતા. હે બધા ચારુ કીર્તિ, એની ગાદી ચારુ કીર્તિ ને કહેવાય. પેલા ભટ્ટારક ચારુ કીર્તિ થયા, બધાને ચારુ કીર્તિ તરીકે બેસાડે, બધાને ચારુ કીર્તિ. એ પછી પેલા છે ત્યાં છે, એને ચારુ કીર્તિ છે. મૂળ બિદરીમાં છે, બે ગાદી છે ત્યાં, એને ચારુ કીર્તિ છે. નામ ચારુ કીર્તિ આપવાનું. એટલે એને કીધું, મૂળ બિદરી વાળા તમારે ગાંધી સ્વામીની ગાદી કાઢવાની કે? હાઈ ક્લાસ ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ થયેલો બ્રહ્મચારી આપું કે? શાંત માણસ વૈરાગી કે? કાનજી સ્વામી કરીને બેસાડો, આશ્રમ હાઈ ક્લાસ બનાવી દીધું. તમારે ત્યાં રહું બે વર્ષ સોનગઢમાં, અમારે ન હાલે ભાઈ, તમારે ત્યાં હાલે. અમારે ત્યાં ગાદી ફાદીને કોઈ ધંધો ચલાવવાનો, પેઢી ચલાવવાની નથી. કોઈ કાનજી સ્વામીના નામે પેઢી ચલાવવાની છે કાંઈ? કે વેપાર ચલાવવાનો છે, ધંધો ચલાવવાનો, આવક જાવક કરવાની? એ તો રસ્તે ચાલતા ચાલતા માર્ગ બતાવતા ગયા છે કે આ રસ્તે હું ગાઉં છું, આ રસ્તો મને દેખાણો છે. તમારે ચાલવું હોય ખુશીથી હાલા આવો, વેલકમ. ન આવો તો સ્વતંત્ર છો, તમે ભગવાન આત્મા છો. ફરો હમણાં જ્યાં સુધી ફરવો હોય ત્યાં સુધી આ સંસારમાં. છોડવાની ભાવના હોય જુદો ઓછી થઈ જાય. અને ઓલા તો અને ઓલા તો પકડ કરીને બે કઈ નહીં, એમાં મારું તો ભટારક નું આમ જ હોય, બધું આમ જ હોય. એની પરંપરા માન્યતાની પકડ કરવી ને માન્યતાને છોડવા માટે મહેનત કરવી, બે જુદી જુદી વાત. તો ગુરુદેવ પાસે આવતા એ બધા ભલે કઈ સમય દ્રષ્ટિ થોડા છે, પણ એ એમ કહેતા કે આમ મિથ્યા દર્શન છૂટે, એ સાંભળવાની જેની ઈચ્છા છે, મન છે, ભાવના છે, ગમે છે, રૂચે છે, એમાં કોઈ તીવ્ર કસાય વાળા હોય, કસાય વાળા હોય, બધા એક સમૂહ સમાજ હોય, ત્યાં અનેક સ્તરના જીવો સંભળી શકે છે. બધા જ કોઈ એક સરખા હોય એવી આશા રાખવી અસ્થાને છે કે બધા એક જ સ્તરના હોય, બધા સ્તરના હોય. પણ આ વસ્તુ મિથ્યાત્વ છોડવા માટે એને અહીંયા આવવું છે, એ વાત સારી છે. એ એક પ્રશ્ન સારું છે, જો મિથ્યાત્વ છોડવા માટે આવતું હોય તો
અનુમોદવાદેવ.